તારીખ 9/11/1997, ડાયરીના બોલ નંબર 41 અને 59 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 143.
રાગનો એકત્વ છૂટવાની વિધિ એને ભિન્ન જ્ઞાન સ્વભાવનો વારંવાર અભ્યાસ કર્તવ્ય છે. અભ્યાસ એટલે પ્રયોગ, અભ્યાસ પ્રેક્ટિસ, કે હું એક સર્વથા ભિન્ન જ્ઞાન સ્વભાવી આત્મા છું. પોતાના જ્ઞાનને અવલોકીને, પકડીને, માત્ર વિચાર કરીને નહીં પણ ચાલતા જ્ઞાનને પકડીને જોઉં કે આ જ્ઞાન એકલું જ્ઞાન જ છે. જ્ઞાનમાં કોઈનો પ્રવેશ થવાનો અવકાશ નથી. ભિન્ન જ્ઞાન સ્વભાવનો વારંવાર અભ્યાસ કર્તવ્ય છે. અનંત સ્વભાવ સામર્થ્યને લક્ષ્યમાં રાખીને, સ્વભાવના અનંત સામર્થ્યને, અનંત શક્તિને લક્ષ્યમાં રાખીને અહમપણે એટલે પોતાપણે સ્વરૂપને જોવું, સ્વરૂપને પોતાપણે જોવું, દેખવું, એ દેખવારૂપ પુરુષાર્થથી રાગનો એકત્વ છૂટે છે. એવો જો પુરુષાર્થ કરવામાં આવે તો રાગનો એકત્વ છૂટીને અનુભવ થાય, આ ભેદ જ્ઞાન છે. એટલે પ્રયોગ કેવી રીતે કરવો? આ પ્રયોગમાં શું છે કે ભાવભાષણ હોય તો આ પ્રયોગ થાય. કેમ કે અનંત સ્વભાવના સામર્થ્યને લક્ષ્યમાં રાખીને એમ વાત છે. તો લક્ષ્ય તો ભાવભાષણના કાળે થાય છે, એ પહેલા સ્વભાવ લક્ષ્યગત હોતો નથી. અને જ્યારે લક્ષ્યગત ન હોય તો એ સ્વભાવને પોતાપણે દેખવાનો પુરુષાર્થ પણ થાય નહીં, કેમકે જ્ઞાનમાં તો વસ્તુ છે નહીં. એટલે એટલી અપેક્ષા છે, અહીંયા એ અપેક્ષા રાખીને આ વિશે સમજવાનો દે છે. પ્રજ્ઞાછીણી અંતરમાં પટકવા જ્ઞાન અને રાગની સૂક્ષ્મ સંધિ ક્યારે અથવા કેવી ભૂમિકામાં જણાય, પ્રશ્ન ઉઠાવ્યો છે. ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને ત્રણે પ્રશ્નના પછી જવાબ લખ્યા છે. પહેલું છે પ્રશ્ન, ત્રણ પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે કે પ્રજ્ઞાછીણી અંદરમાં પટકવા માટે જ્ઞાન અને રાગની સૂક્ષ્મ સંધિ એમાં એ પટકવાની હોવાથી સંધિ જણાય તો ત્યાં પ્રજ્ઞાછીણી નાખે ને. સંધિ જ ન જણાતી હોય રાગ ને જ્ઞાન વચ્ચેની ભેદરેખા તો ક્યાં પ્રજ્ઞાછીણી જશે? એટલે એક તો એ ક્યારે જણાય, કેવી ભૂમિકા વાળાને જણાય જેથી એ પ્રજ્ઞાછીણીનો પ્રયોગ કરી શકે, નંબર એક. એ પ્રજ્ઞાછીણી કઈ રીતે કાર્ય કરે, નંબર બે. અને પ્રજ્ઞાછીણીનું સ્વરૂપ શું છે? આ ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા છે આ વિષયને સ્પષ્ટ કરવા માટે. તો ત્રીજો પ્રશ્નને પહેલો લીધો છે કે જ્યારે પ્રજ્ઞા છીણીને પટકવી છે અને પ્રજ્ઞા છીણી કાર્ય કરી રહી છે તો પહેલું સ્વરૂપ એનું જાણવું જરૂરી છે. પ્રજ્ઞા છીણીનું સ્વરૂપ એ છે કે જે જ્ઞાન સૂક્ષ્મ થઈને સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ એવો જે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે તેને ગ્રહે અંતર્મુખ થઈને જ્ઞાનનો પર્યાય સૂક્ષ્મ અને અંતર્મુખ થઈને સૂક્ષ્માતિ સૂક્ષ્મ પોતાના સ્વરૂપને ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એટલે પોતાનું સ્વરૂપ છે એને પોતા રૂપે ગ્રહણ કરી લે તેનું નામ પ્રજ્ઞાછીણી છે. એટલે જ્ઞાનની પર્યાયનું નામ પ્રજ્ઞાછીણી છે. અંતર્મુખ વળેલી સૂક્ષ્મ થયેલી એવી જ્ઞાનની પર્યાયનું નામ પ્રજ્ઞાછીણી છે. આમ તો શબ્દાર્થ પણ એવો જ નીકળે છે. પ્રજ્ઞા એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન એનું નામ પ્રજ્ઞા, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનનું નામ પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, એ તો સાહિત્યમાં પણ એ અર્થ કરવામાં આવે છે, પણ એ જ્ઞાનની પર્યાય છે ખાસ પ્રકારને. છીણી એટલા માટે લીધી કે છીણીની ધાર એકદમ ધારદાર હોય છે અને જ્ઞાન સૂક્ષ્મ થાય છે એટલે એને છીણીની ઉપમા આપી છે. છીણી જેમ બે કટકા કરીને જુદા પાડે એમ આ પણ સૂક્ષ્મ થઈને જ્ઞાન અને રાગ વચ્ચેની જે સૂક્ષ્મ સંધિ છે એને જુદા પાડી શકે છે, માટે એનું નામ છીણી આપ્યું. તો એનું સ્વરૂપ શું છે કે જે જ્ઞાન સૂક્ષ્મ થઈને સૂક્ષ્માતિ સૂક્ષ્મ એવા ત્રિકાળી સ્વભાવને ગ્રહે તે પ્રજ્ઞાછીણી છે. અર્થાત અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાય કે જેણે સૂક્ષ્મતા ધારણ કરી છે તે પ્રજ્ઞાછીણીનું કામ કરે છે, માટે પ્રજ્ઞા એ પ્રજ્ઞાછીણીનું સ્વરૂપ છે, એવું પ્રજ્ઞાછીણીનું સ્વરૂપ છે. હવે એ શું કાર્ય કરે છે અથવા કઈ રીતે કાર્ય કરે છે કે જ્ઞાન અને રાગ સાથે હોવા છતાં, સાથે એટલે એક સમયમાં એક જ પર્યાયમાં, જીવની એક જ પર્યાયમાં એક જ સમયે હોવા છતાં સ્વભાવ ભેદ જણાતા તે જુદા જણાય. બંનેના સ્વભાવ એક સાથે હોવા છતાં બંનેના સ્વભાવ જુદા હોવાથી તે જુદા જણાય. સ્વભાવ વિભાવનો ભેદ હવે કઈ રીતે થપડે છે ત્યાં કે સ્વભાવ વિભાવનો ભેદ સ્વને એટલે પોતાને વેદનથી ગ્રહતા જણાય, વેદનપૂર્વક ગ્રહણ કરવામાં આવે સ્વભાવને, વેદનપૂર્વક પોતાને, સ્વભાવને એટલે પોતાને વેદનપૂર્વક ગ્રહણ કરવામાં આવે ત્યારે એ વિભાવથી જુદો પડે, એનો ભેદ થાય એટલે જુદો પડે. અથવા જ્ઞાનની મુખ્યતા થતાં જણાય. મુખ્યતા પણ ક્યારે થાય કે પોતાપણું આવે ત્યારે, પોતાપણા સિવાયની મુખ્યતા ક્યાંય ને આવે. જ્યાં પોતાપણું ત્યાં મુખ્ય, જ્યાં પોતાપણું ત્યાં મુખ્યતા, આ તો બધી જગ્યાએ નિયમ લાગુ પડે છે. શું પોતાપણું? ભાવભાષણમાં પોતાનું સ્વરૂપ પોતાપણે ભાષ્યું એનું નામ ભાવભાષણ છે. આપણે છે નિર્ણ દર્શનની કીડી ત્રીજા પ્રકરણ લીધું છે ને, ભાવભાષણનું પ્રકરણ ત્રીજું લીધું છે. અમારે પહેલી જે વાત કરી છે સ્વરૂપનો યથાર્થ નિર્ણય, 46 માં પાને છે, પોતાનું મૂળ સ્વરૂપ. હવે શું લખ્યું છે કે પોતાનું ભાવ ભાષણ, સ્વરૂપનું ભાવ ભાષણ થાય છે ત્યારે એ જીવની દશામાં કેવી રીતે ફેરફાર હોય છે એના દશક મુદ્દા લીધા છે. એમાં પહેલો જ મુદ્દો આ લીધો છે કે પોતાનું મૂળ સ્વરૂપ એટલે અસલી સ્વરૂપ 14 ગુણ સ્થાનથી પાર છે તેવું ભાસવા લાગે, અર્થાત સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ અંતરમાં આત્મદ્રેવ છે તેવો પોતા રૂપે પોતાથી ભાસે. પોતા રૂપે પોતાથી ભાસે, પોતાથી ભાસે અને પોતાના સ્વરૂપે ભાસે, કેમ કે એવું સ્વરૂપ છે. હવે પોતાથી ભાસે એમાં શું કહેવું છે કે અત્યાર સુધી આપણને દેવ શાસ્ત્ર ગુરુ એ આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન સમજાવ્યું છે તેથી નહીં, પણ મને પોતાને પણ એમ જ ભાસે છે સ્વતંત્રપણે. હવે મારા જ્ઞાનમાં એમ ભાસે છે એમના કહેવાથી નહીં, પણ મારી સ્વતંત્ર ભાષ્યમાન થતી પર્યાયમાંથી આ વાત છે. અને તેથી તેઓના સર્વ કથનો ખરેખર સમજાય છે કે શું કહેવા માંગતા હતા. અને પોતાની પહેલાની સમજણ બુદ્ધિપૂર્વક હતી તો પણ ઓગ સમજણ હતી એમ પણ ત્યાં એને સમજાય છે. આવું ચોખ્ખું ભાવભાષણ હોય છે. દ્રષ્ટાંત લઈએ તો કે પહેલો એકડો આપણને માસ્તરે શીખડાવ્યો, હવે અત્યારે આપણને આપણે એમ નહીં કહીએ કે માસ્તર એને એકડો કહે છે માટે હું એને એકડો કહું છું, હવે હું મારી સમજણથી એને એકડો કહું છું. અત્યારે એ જ માસ્તર ઊંધો એકડો મને દોરીને એમ કે તું આને એકડો કહે તો આપણે એને ના પાડીએ, એ સાહેબ આ તમે ઊંધો એકડો દોર્યો, મીંડું આ બાજુ હોય આ બાજુ ન હોય, કેમ કે આપણે સ્વતંત્ર સમજણ છે. એમ ભાવભાષણ છે એ સ્વતંત્ર સમજણ છે, ભલે પહેલાં દેવશાસ્ત્ર ગુરુ એ વાત કરી હોય તો પણ ઓગ સંજ્ઞામાં દેવશાસ્ત્ર ગુરુ એ કહેલો વિચાર છે, ત્યારે ભાવભાષણમાં સીધું ભાવભાષણ છે. એટલે જ્ઞાનની મુખ્યતા પોતાપણાથી આવે છે, તે સિવાય જણાય નહીં, આ પ્રક્રિયા વિના જણાય નહીં. હા ત્યાર પછી છે, પણ વેદ વિજ્ઞાનમાં આ પ્રક્રિયા છે કે પોતાપણે જણાય છે. ભાવભાષણ થયું ત્યારથી પોતાપણે જણાવવાનું છે, કે વેદ વિજ્ઞાનમાં પણ જ્ઞાન સ્વભાવ પોતાપણે જ જણાય છે. અને એ રીતે વેદનથી પોતાપણો થાય છે અને તેથી તે રાગથી જુદા પાડવાની પ્રક્રિયા ચાલે છે. ભેદ વિજ્ઞાન એ ગ્રહણ કરવાનો પ્રોસેસ છે, એ જાણવાનો પ્રોસેસ નથી પણ ગ્રહણ કરવાનો પ્રોસેસ છે. ગ્રહણ કરવો એટલે અનુભવ કરવો, અનુભવ કરવાનો પ્રયત્ન ચાલે છે ત્યાં. ના એટલે પોતા બોલવામાં તો શું થાય છે, એક સાથે સાયમલ્ટેનિયસલી, પણ આખું વાક્ય કયો હતો તો એમાં શબ્દોનો ક્રમ પડવાનો છે. સ્વભાવ વિભાવનો ભેદ પોતાને પોતાપણે ગ્રહણ કરતા ભેદ પડે છે, ભેદ જણાય છે, અને એમાં જ્ઞાનની સાથોસાથે મુખ્યતા થાય છે એ જ કારણે, કેમ કે પોતાપણું થયું છે તેથી. એમ ન થાય ત્યાં સુધી ખરેખર ભેદ પડતો નથી, જુદું પડતું નથી. નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય, આ વચનામૃત છે દીપચંદજી સાહેબનું. અનુભવ પ્રકાશમાં દીપચંદજી આ વાત કરે છે, નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય, પોતામાં પોતાને અવલોકે તો ઉપયોગ શુદ્ધ થઈ જાય, ઉપયોગમાં નિર્મળતા આવે, શુદ્ધ થાય એટલે નિર્મળતા આવે. હવે નિજમાં નિજને જોવું એટલે શું, કે પોતાની જે જ્ઞાન પર્યાય છે એમાં એ પોતાને જોવો છે. શું પરનંશે જોવું, પરને જોવું નથી, જ્ઞાનમાં જ્ઞાનને પોતાને જોવું છે. જો પોતામાં પોતે પોતાને જોવે તો જોનાર ઉપયોગ શુદ્ધ થવાનો, પોતામાં પરને જોવે તો ઉપયોગ મલિન થવાનો. પ્રતિબિંબ જયારે જોવે છે, જેમ કે મરચું મને તીખું લાગ્યું, મીઠાઈ મને ગળી લાગી, એ પોતામાં પરને જોયું એને. આ વિશેષ જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં તો સામાન્ય જ્ઞાનને પોતાપણે જોનાર કોણ છે? વિશેષ જ્ઞાન. કેમ કે સામાન્ય તો કઈ ફરતું નથી, ફરે છે એ વિશેષ ફરે છે. બસ એ જે વિશેષ પોતાને જોયું, વિશેષ નિર્મળ થયું ત્યાં. પછી પ્રેક્ટિસ ચાલુ રાખે, પછી જે જોયું, પછી જોઈને પ્રેક્ટિસ ચાલુ ન રહે તો જે નિર્વિકલ્પ અનુભવ આવવો જોઈએ ન આવે. એટલે સેમ પ્રેક્ટિસ ચાલુ રાખે. આ ચાલુ છે, રાગ અને જ્ઞાન નું પરિણમન ચાલુ છે. આ એકત્વ છૂટ્યું નથી, પાતળું પડી ગયું, ભાવ વાસન માં પાતળું પડી ગયું. એકત્વ તો અનુભવ થશે ત્યારે તૂટશે. એટલે નિશ્ચયને એનો પક્ષ કીધો ને, એટલે જે સ્વરૂપનો વિકલ્પ છે એમાં પણ એકત્વ ચાલુ છે. સૂક્ષ્મ ના, પછી વૈજ્ઞાન ચાલે છે, પણ એ ચારિત્ર મોહને તોડવાનું ચાલે છે. પછી એકત્વ બુદ્ધિ તોડવાનો સવાલ ઉભો નથી થતો, પણ રાગને તોડવાનો સવાલ છે. રાગને તોડવો હોય તો વૈજ્ઞાનથી તોડો, એકત્વ બુદ્ધિ તોડવી હોય તો વૈજ્ઞાનથી તોડો. બે નો પ્રોસેસ તો વૈજ્ઞાન જ છે. થઈ ગયું ભાવભાષણમાં પોતાપણું ભાઈશું ખરું, પણ એકત્વ હજી ચાલુ છે, એકત્વ નથી તૂટ્યું, રાગની સાથેનું એકત્વ નાશ નથી પામ્યું. નહીં, રાગ સાથે પોતાપણું બુદ્ધિપૂર્વક નથી થતું, અબુદ્ધિપૂર્વક થઈ જાય છે, અબુદ્ધિપૂર્વક થાય છે. શું બુદ્ધિપૂર્વકમાં શું છે, કે બુદ્ધિ ગમ્ય થાય છે. બુદ્ધિપૂર્વક એટલે બુદ્ધિ ગમ્ય થાય છે. જ્યારે આ તો રાગ ઉત્પન્ન થયો એ ભેગું જ એકત્વ થઈ જાય છે, જેમ કે સ્વરૂપનો વિકલ્પ આવ્યો કે હું શુદ્ધ છું, હું આત્મા છું, તો એ વિકલ્પ સાથે એકત્વ થઈ ગયું ત્યાં. જ્યાં સુધી નિર્વિકલ્પ અનુભવથી એકત્વ તોડ્યું નથી ત્યાં સુધી એકત્વ થઈ ગયું. હવે એ નિશ્ચયના વિકલ્પ સાથે એકત્વ છે એટલે નિશ્ચયને એનો પક્ષ કીધો. એને એકત્વ તૂટતા પક્ષાંતિક ક્રાંત થયો, એટલે બહુ ઝીણું કાયતું છે. સૂક્ષ્મ વિકલ્પ છે એમાં પણ એકત્વ થાય છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ નથી. એમાં ઘણો ફરક છે. પેલા સ્થૂળ એકત્વ હતું, આ સૂક્ષ્મ છે. પહેલાં તો બુદ્ધિપૂર્વક એકત્વ થતો હતો, એમાં બુદ્ધિપૂર્વક પછી નથી થતો. શું રાગમાં પોતાપણાની જે બુદ્ધિ છે એ અભિપ્રાય પલટાણો, અભિપ્રાયનો નાશ થયો, એટલે મિસકોન્સેપ્ટ છૂટ્યો, પણ પરિણમન નથી છૂટ્યો. પરિણમન ચાલુ છે એકત્વપણે, એ નિર્વિકલ્પ દશામાં છૂટશે. પછી રાગ રૂપે પરિણમવાનું પરિણમન ચાલુ છે, એકત્વ છૂટ્યા પછી પણ, ભિન્નતા થયા પછી પણ, પણ એ જેમ જેમ ચારિત્ર મોહનો નાશ થશે તેમ તેમ રાગનો નાશ થશે, એટલે એમાં ક્રમ પડે છે. પહેલા અમુક પ્રકારનો રાગ નાશ પામે, પછી અમુક પ્રકારનો નાશ પામે, પછી અમુક પ્રકારનો નાશ પામે, અનંતાનુબંધીનો નાશ પામે, એવી રીતે. પોતા પણ વારંવાર કરે છે વેદનને પકડી પકડીને. અથવા એવું પણ બને છે કે ભિન્નતા જે જ્ઞાન દશામાં થવી જોઈએ તે થઈ નથી, એટલે કેટલાક ઉદયની અંદર પોતે એકત્વ ભાવે પરિણમન કરી લે છે. હવે ભાવ ભાષો હોવાથી અને લક્ષમાંથી સ્વરૂપ ખસતું નહીં હોવાથી ઉપયોગ છટકે છે ત્યાંથી. અરે હું સાક્ષાત સિદ્ધપદરૂપ છું ને આ શું ચાલ્યું, પાછું વળી આ શું ચાલ્યું, છટકી છટકીને ઉપયોગ પાછો અનુસંધાન કરે છે પોતાના સ્વરૂપમાં. હું તો આવો છું ને, હું તો આવો છું ને, સ્વવિકલ્પ દશામાં થાય છે. હા, વારંવાર એને પકડે છે, વારંવાર પકડે છે. શું પણ એની સાથે જે વિકલ્પ ચાલે છે એમાં એકત્વ હજી એકત્વ નથી ગયું, એ નિર્વિકલ્પ દશાથી જાય છે. પછી રાગ સાથે એકત્વ નથી થતું જ્ઞાન દશામાં, પછી બે ફાળ જુદી પડી ગઈ તે જ પડી ગઈ. શું વિકલ્પ એટલે સ્વરૂપમાં જ વિકલ્પ ચાલે છે ભાવ ભાષણ પછી, પણ એમાં એકત્વ થઈ જાય છે. હા, વિકલ્પમાં એકત્વ થઈ જાય છે. એમ કયો કે આત્મામય સ્વભાવમય પોતાપણું દ્રઢ કરવાનો પ્રયત્ન કરે છે, એમ કયો કે ભિન્ન પડવાનો પ્રયત્ન કરે છે, એમ કયો બધું એક અર્થ છે. હા, એનું કારણ શું છે કે જે ત્રિકાળ જ્ઞાન સામાન્ય છે ત્યાં સ્વભાવ પ્રગટ છે, એટલે જ્ઞાન સામાન્ય કયો કે સ્વભાવ કયો. વિધિથી લેવું હોય તો જ્ઞાન સામાન્ય લેવું જોઈએ, અને સ્વરૂપથી લેવું જોઈએ તો એને આત્મા જ કહી દેવો જોઈએ. બે વિવિક્ષા છે, એક વિધિ વિષયક અને એક સ્વરૂપના સ્થાપના વિષયક. તો સ્વરૂપને સ્થાપવું હોય તો ત્યાં જાય, એ જ આત્મા છે, એ જ આત્મા છે. જ્ઞાન સામાન્ય એ જ આત્મા છે, અને વિધિ વિષયક લેવું હોય તો ત્યાં જ્ઞાન સામાન્ય છે. જે ત્રિકાળી આપણે કહીએ છીએ એ પકડમાં નથી આવતું, પણ વેદનથી પકડાય છે ત્રિકાળી, વેદનના માધ્યમથી પકડાય છે, એવી વિધિ છે, એમ છે. જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષનો વિધિનો વિષય સમયસારની 15મી ગાથામાં ચાલ્યો છે, અને 15મી ગાથા ઉપરનું પ્રવચન કરતા ગુરુદેવે એ સ્પષ્ટતા કરી છે, વિધિ વિશે એક વાત છે અને અહીંયા જ્ઞાન સામાન્ય એટલે ત્રિકાળી સામાન્ય નહીં પણ પર્યાયની વાત ચાલે છે. પછી એનો આવિર્ભાવ થાય એટલે સીધો સ્વભાવ ઉપર ચાલ્યો જાય છે, જેમ ગળપણ ઉપરથી સાકર ઉપર જીભ્યો જાય એવી રીતે. પણ વિધિમાં એ છે જ્ઞાન સામાન્ય, આપણે 12 ભાગ નહીં હોય, પહેલા પહેલો ભાગ નહીં હોય, પ્રવચન રત્નાકર ભાગ પહેલો નહીં હોય. કુદરતી છે, પ્રવચન રત્નાકર છે. પહેલો ભાગ છે ને, લે પાનું ફેર ફરી જાય ને, ગાથા 15 ઉપર નું પ્રવચન. બીજું શું છે, ગુજરાતી માંથી જેમને હિન્દી કર્યું છે એમાં ઓલ્ટરેશન ઘણું છે, અને એ જ્યારે ખ્યાલમાં આવ્યું ત્યારે વાત કરી હતી કે આ ઓલ્ટરેશન નહીં કરવું જોઈએ, તમે લિટરલ ટ્રાન્સલેશન કરો. પણ વિદ્વાન લોકો કાંઈ એવી રીતે તૈયાર નથી થતા, એટલે થોડી પ્રવચન ગાથા 15 ઉપર પ્રવચન ટીકા ઉપર પ્રવચન કાઢી નથી, કારણ કે વિધેયના વિષય છે ને એટલે ત્યાં પર્યાય લેવો જોઈએ. એક પેરેગ્રાફમાં સારી સ્પષ્ટતા આવી છે, ગુજરાતીમાં છે. દેખો રાગ મિશ્રિત જ્ઞાકાર જ્ઞાન જો પૂર્વ મેં થા ઉસકી રુચિ છોડ કર ઓર જ્ઞાયક કી રુચિ કા પરિણમન કરકે સામાન્ય જ્ઞાન કા પર્યાય મેં અનુભવ કરને કો સામાન્ય જ્ઞાન કા આવિર્ભાવ વિશેષ જ્ઞાન કા તિરુભાવ કહેતે હૈં યે પર્યાય કી બાત હૈ જ્ઞાન કી પર્યાય મેં 262 પાનું એમાં 262 પાનું છે. જ્ઞાનની પર્યાયમાં અકેલા જ્ઞાન 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 કા વેદન હોને ઓર શુભાશુભ નિયાકાર જ્ઞાન કે ઢક જાને કો સામાન્ય જ્ઞાન કા આવિર્ભાવ ઓર વિશેષ નિયાકાર જ્ઞાન કા તિરોભાવ કહેતે હૈ. પર ઇસ તરહ જ્ઞાન માત્ર કા અનુભવ કરતે હુએ જ્ઞાન આનંદ સહિત પર્યાય મેં અનુભવ મેં આતા હૈ. યહાં સામાન્ય જ્ઞાન કા આવિર્ભાવ અર્થાત ત્રિકાળી ભાવ કા આવિર્ભાવ યહ બાત નહીં હૈ. ચોખ્ખું કર્યું છે અહીંયા, સામાન્ય જ્ઞાન કા આવિર્ભાવ એટલે ત્રિકાળી ભાવ કા આવિર્ભાવ એ વાત નથી. સામાન્ય જ્ઞાન અર્થાત શુભ અશુભ નિરાકાર રહિત અકેલા જ્ઞાન કા પર્યાય મેં પ્રગટપણા, અકેલા જ્ઞાન 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 કા અનુભવ એ સામાન્ય જ્ઞાન કા આવિર્ભાવ હૈ. નિરાકાર રહિત અકેલા પ્રગટ જ્ઞાન સામાન્ય જ્ઞાન હૈ, ઇસકા વિષય ત્રિકાલી હૈ. એમ લીધું તો છે, થોડું ઘણું તો લીધું છે. ગુજરાતીમાં તો વધારે ચોખ્ખું છે. ટેપ ઉપરથી પકડવા વાળાને જેટલું પકડાય એટલું લે, એટલે એટલી સૂક્ષ્મતા છે. લીધું છે ટેપ ઉપરથી, તો ટેપ ઉપરથી જેવું પોતાનું ગ્રાસ્પિંગ હોય એ પ્રમાણે લે. પણ એક તો સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે ત્રિકાળી ભાવનો આવિર્ભાવ એમ વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે નિરાકાર રહિત એટલા જ્ઞાનનું પર્યાયમાં પ્રગટપણું. નિરાકાર સિવાયનું એટલું પ્રગટ જ્ઞાન તે જ્ઞાન સામાન્ય જ્ઞાન છે. એનો વિષય ત્રિકાળી છે, એ જે લીધું છે એ તો એનો વિષય ત્રિકાળી, તો વિશેષ જ્ઞાનનો વિષય પછી ત્રિકાળી થાય છે સામાન્ય ઉપર છે. હા, છેલ્લી લીટીમાં થોડું કન્ફ્યુઝ થાય છે. નાયકની રૂચિનું પરિણમન કરીને, એટલે રૂચિને સાથે લીધી, નાયકની રૂચિપૂર્વક સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવો વેદનનો, સામાન્ય જ્ઞાન એટલે વેદનનો, એને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરુભાવ કહે છે. આ પર્યાયની વાત છે, એમ ચોખ્ખું કર્યું છે કે આ પર્યાયની વાત છે, ત્રિકાળીની વાત નથી. એમ નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય, ભલે પ્રતિબિંબ પડે તોય તે અરીસામાં મોરનું પ્રતિબિંબ છે. પણ અરીસો ખરીદવા આવનારો અરીસામાં અરીસાને જુએ છે, પ્રતિબિંબને ગૌણ કરી નાખે છે અથવા જોતો નથી, એમ કહીએ તો ચાલે. કેમ કે એને કાચની ક્વોલિટી પકડવી છે, એટલે અરીસામાં એ અરીસાની ક્વોલિટી કાચની પકડે છે. શું? એટલે અરીસામાં અરીસાને જોવું કે અરીસામાં અરીસામાં જે કોઈ બીજા પદાર્થનું પ્રતિબિંબ પડતું હોય એને જોવું, એમાં વિઝન બદલાય છે. આખે શું એમ નિજમાં નિજને અવલોકવું એ વિઝન ફેર છે આખે, કે જ્ઞાનમાં પોતાને જોવું છે, ઉપયોગ શુદ્ધ થશે એ વચન અનુસાર. એટલે દીપચંદજીના એ વચન અનુસાર નિજ વેદનના અવલોકનથી વેદનનો અર્થાત સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ પ્રગટ સ્વસંવેદન રસ ઉપજે છે, એ રીતે પ્રજ્ઞાક્ષિણી કામ કરે છે. આ બીજા પ્રશ્નનો જવાબ આવ્યો. નહીં, ભિન્ન નહીં, જ્ઞાન વેદનનો જ આવિર્ભાવ કરવાનો છે, પોતાપણું કરીને જ અવલોકન વિશેષ જ્ઞાન કરે છે. અવલોકન છે એ જ્ઞાન વિશેષ કરે છે, પોતામાં ને પોતામાં જ્ઞાન સામાન્યનું અવલોકન કરે છે, પોતાપણું પકડીને. એટલે પોતામાં પોતાપણાનો અનુભવ કરવાનો પ્રયાસ કરે છે, અનુભવમાં તો લીનતા આવે છે. સન્મુખ થઈને લીન થવાનો પ્રયત્ન કરે છે. ફરીથી લઈએ, જ્ઞાન અને રાગ એક સાથે હોવા છતાં સ્વભાવ ભેદ જણાતા, સ્વપ્ર પ્રકાશકપણામાં બેનો સ્વભાવ ભેદ જણાતા તે જુદા જણાય, એ જાણવું થયું. હવે સ્વભાવ વિભાવનો ભેદ જે જણાયો તે પોતાને વેદનથી ગ્રહણ કરતા જણાય, વેદનથી પોતાને ગ્રહણ કરવાનો છે, એટલે એમાં આત્મા આવી ગયો. હા, જ્ઞાન વેદન છે, બાકીનું બધું પરમાં જાય છે, રાગમાં જાય છે. જ્ઞાનની મુખ્યતા થતા અને એવું જ્ઞાનની મુખ્યતા એટલે પોતાપણાથી મુખ્યતા થતા એમ જણાય, તે સિવાય એમ જણાય નહીં. હવે એને દીપચંદજીની ભાષામાં શું કીધું કે નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય. નિજમાં પોતામાં પોતાપણો અવલોકનમાં આવે તો અવલોકન કરનાર જે જ્ઞાન વિશેષ છે ઉપયોગ એ શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. એ વચન અનુસાર નિજ વેદનના અવલોકનથી અવલોકન કરે છે જ્ઞાન વિશેષ, નિજ વેદનના અવલોકનથી વેદનનો એટલે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈને પ્રગટ સ્વસંવેદન રસ એની તારતમ્યતા જ્ઞાન વેદનની વધે છે, એટલે પ્રગટ સ્વસંવેદન રસ ઉપજે છે. સ્વભાવમાં જ રસ લાગે અને અન્ય સર્વ નિરસ લાગે. હવે ક્યારે જણાય આ સૂક્ષ્મ સંધિ ક્યારે જણાય, પહેલા પ્રશ્નનો જવાબ છે કે સ્વભાવમાં જ રસ લાગે અન્ય સર્વ નિરસ લાગે ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. આ વાત બેનશ્રી 197ના વચનામૃતમાં કરી છે. અર્થાત સ્વભાવનો રસ ઉપજે ત્યારે જ વિભાવ અને સ્વભાવ વચ્ચેનો ભેદ એટલે જુદાપણું જણાય, એટલે એની સાંધ જણાય. પરંતુ એવું ન બને કે પરમાં તીવ્ર રસ અને રુચિ હોય અને ઉપયોગ મંત્રમાં પ્રજ્ઞાક્ષિણીનું પણ કાર્ય કરે, એમ કદી બને નહીં. આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે જે પ્રત્યક્ષ પ્રયોગથી અનુભવથી સમજાયું છે. રસને પકડતા આવડે એને ખબર પડી જાય કે જ્યારે પરમારસ વધે છે ત્યારે ઉપયોગ અંદરમાં સૂક્ષ્મપણે કામ નથી કરતો, સ્થૂળ થઈ જાય છે. પ્રયોગ તો જ્ઞાન વેદન ઉપર આવે ને ત્યારે અંતર્મુક્તા આવે, વેદન પ્રધાનતાથી છે, અંતર્મુક્તા આવે અને ત્યારે આ પ્રયોગ બરાબર થાય છે. જ્ઞાન વેદનનો આવિર્ભાવ કરવાનો પ્રયોગ ત્યારે થાય છે. તારતમ્યતા વધે એટલે હા, વેદનની તારતમ્યતા વધે, એ તારતમ્યતા બહુ વધે તો નિર્વિકલ્પ દશા થઈ જાય, નહીં તો તારતમ્યતા વધારવાનો પ્રયોગ ચાલુ રાખવો જોઈએ વેદજ્ઞાનીએ. એટલે પછી શું છે કે રાગ અને જ્ઞાન બે જુદા છે, એક જ પર્યાયમાં એની સંધિ એટલે સાંધ જણાય, એટલે અહીંથી જુદો છે જ્ઞાન. જ્ઞાન અહીંથી જુદું પડે છે, વેદનથી જ્ઞાન અહીંથી જુદું પડે છે, રાગ અહીંથી જુદો પડે છે. જેમ કે એક સફેદ પટ્ટો છે અને એક ઓફ વ્હાઇટ છે, બંનેને બાજુ બાજુમાં દોર્યા, આ ઓફ વ્હાઇટ છે, આ વ્હાઇટ છે, બંને વચ્ચે એક ભેદરેખા છે કે જ્યાંથી વ્હાઇટ અને ઓફ વ્હાઇટ જુદા પડે છે. એવી જ રીતે રાગ અને જ્ઞાન એક જ જગ્યાએ છે, એક જ પર્યાયમાં, પણ જ્ઞાનમાં રાગ નથી, રાગમાં જ્ઞાન નથી, બે જોડે જોડે હોવા છતાં તો એ બંને વચ્ચે શાંત છે, બે એક નથી, કેમ કે બેના સ્વભાવ જુદા છે, બે એક નથી થતા, પણ છે બાજુ બાજુમાં, તો એ બંને વચ્ચેની ભેદરેખા એની શાંત એ જણાય તો ત્યાં જ્ઞાન કામ કરે ને, કાંઈથી જુદું એમ, તો એ ક્યાંથી જુદું પડે, અંતર્મુખ થઈને જુદું પડે. એટલે પ્રજ્ઞા છીણી છે એ શાંત જોઈને અંતર બાજુ વળે છે, જ્ઞાન વેદનનો આવિર્ભાવ કરીને. એવી રીતે પ્રજ્ઞા છીણી અંદરમાં સૂક્ષ્મપણે ભેદ જ્ઞાનનું કાર્ય કરી અને સ્વાનુભવને, સ્વસંવેદનને ઉપસાવીને આવિર્ભાવ કરીને પ્રગટ કરે છે, એમ કહેવું છે. જુદો પડે છે ત્યાંથી, જુદો અનુભવ પદ્ધતિ છે. Okay.
ના